પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસાર કળશ 29-30 નો સાર.
વૈભવોને છોડે સાંભળવાની સાંભળવાથી અથવા દેખવાથી એ જળ નથી. તું ખોગળ શા માટે ક્લેશ કરે છે? તે વૈભવો ખરેખર પુણ્યથી જ મળે છે. એ પુણ્ય ઉપાર્જનનું કારણ છે જીનનાથના પાદયુગલની પૂજા. જો એ પાદયુગલની જીનનાથના પાદયુગલની ભક્તિ તને હશે તો એ અનેકવિધ વૈભવો આપોઆપ તને.
નરાધિ પતિ હે મનુષ્યલોકમાં જેમ કહે છે એવા એવા બધા જે મોટા પદવીધરો છે એની વૃદ્ધિ અનેક જાતના વૈભવો સાંભળીને જે નરલોકમાં ઊંચા કહેવાય છે ઇન્દ્રોની વૃદ્ધિ આ મનુષ્યલોકમાં ચક્રવર્તી વાસુદેવ બળદેવ એ બધાની વૃદ્ધિઓ સાંભળીને અનેક જાતના વૈભવો સાંભળીને એ દેખીને આ ચક્રવર્તી ને કેવા પુણ્ય છે જ્યાં અનેક જાતના રત્નો પ્રગટ થાય છે અનેક જાતના દેવો આવીને એની સેવા કરવા ઉભા રહે છે એને અનેક જાતના આવા સેનાધિપતિ આવા હોય છે એને 14 રત્ન અને 9 નિધિ પ્રાપ્ત થાય છે ઘડીકમાં વાવે ને ઉગે ને ઘડીક વરમાં બધું થઈ જાય છે આવા ના અશ્વરત્ન જુદા ને આ જુદું ને તે જુદું એવું જોઈને તને હે જન્મથી ક્લેશ કેમ કરી રહ્યો છું? તો આ બધાના વૈભવ સાંભળીને કે આને કેવા વૈભવ મળ્યા આ વૈભવ કેમ મળે એમ કરીને ક્લેશ કરી રહ્યો છું. અરે જડમતી આવા વૈભવ તો અંદર આત્મામાં તો અનેક જાતનો વૈભવશાળી આત્મા છે આવા જડ વૈભવ દેખીને તને એની શું ઈચ્છા થાય છે? એ બધા તો કઈ શાશ્વત નથી. શાશ્વત વૈભવ તો આત્મામાં છે એની અને દિન ભગવાનની પૂજા ભક્તિમાં રહેલા છે. વૈભવ પૂર્ણ હોય તો પ્રાપ્ત થાય. તારે ભાવ સારા કરવા નથી અને પૂર્ણ જોઈએ છે. હૃદયને કઈ મેળવતો નથી. વૈભવ બધું વૈભવની ઈચ્છા કરી રહ્યો છું અને પરિણામ તો ક્યાંય બીજી રીતે તારા હોય છે એમ વૈભવ પ્રાપ્ત થતા નથી. એ પૂર્ણ ઉપાર્જની શક્તિ જેમના પાદ કમળની પૂજામાં રહેલું છે. અહીં જે પૂર્ણ ઇચ્છતો હોય એની વાત કરે છે કે પૂર્ણ મળે તો એ ભગવાનના ભગવાનની ભક્તિથી મળે છે. સ્વર્ગ ચક્રવર્તી પદને જે મળે એ બધી ભગવાનની પૂજા ભક્તિથી મળે. એ પૂર્ણ ઇચ્છતો હોય તો મોક્ષની તો ક્યાં વાત કરવી? મોક્ષ તો ભગવાનથી જ મળે છે પણ આ પૂર્ણ બીજે ક્યાંયથી મળતા નથી. તો ભગવાન સિવાય બીજે ક્યાંય પૂર્ણને ગોતવા જાય તો ક્યાંય પૂર્ણ નથી મળતા. પૂર્ણ પણ ભગવાન આગળ છે ને મોક્ષ પણ ભગવાન આગળ છે. ભગવાનથી મળે છે બધું, ભગવાનની ભક્તિથી મળે છે. ખરી રીતે પૂર્ણ કઈ ઈચ્છવા જેવું નથી. પૂર્ણ તો વિભાવ પરિણામનું ફળ છે. પણ પૂર્ણને ઈચ્છનારાને કહે છે કે તું પાપ અશુભથી છોડીને શુભમાં, અશુભ તો આદરણીય નથી પણ શુભ પણ શુદ્ધાત્માની અપેક્ષા શુભે આદરણીય નથી. પણ તારે શુભ જો શુભના ફળ જોતા હોય તો એ જીનેન્દ્ર ભગવાનના આશ્રય વિના ક્યાંય તું બીજે ભટક્યા કર ક્યાંય મળવાનું નથી. એક જીનેન્દ્ર ભગવાનનો આશ્રય જ જગતમાં સર્વશ્રેષ્ઠ છે. એના વૈભવ તું દેખતો હો તો એ વૈભવ એ ભગવાનની પાદ કમળની પૂજામાં છે અને આત્માનો વૈભવ એ ભગવાનની પૂજામાં. તું એમ માનતો હો કે ભગવાનથી મોક્ષ મળે ને પૂર્ણ કોક બીજાથી મળે એ વાતમાં કઈ નથી. બધું ભગવાન કોઈને દઈ દેતા નથી. ભગવાન કોઈને કરતા કે હરતા નથી. પણ જે પોતે ભગવાનને હૃદયમાં રાખે છે ભગવાનની ભક્તિ જેના હૃદયમાં છે પાદ કમળની પૂજા કયો કે ભક્તિ કયો જે કયો એ જે ભગવાનને હૃદયમાં રાખે છે એને જ આ બધું મળે છે. બીજા કોઈને મળે ખરી રીતે જે ઈચ્છતો નથી એને મળે છે. જે ઈચ્છે છે એને કઈ મળતું નથી. પૂર્ણની ઈચ્છાવાળાને પૂર્ણ મળતા નથી. પૂર્ણની ઈચ્છા રોજને ત્યાગ છે એની પાસે જે આવે છે. પૂન ને ઈચ્છતો હોય એમ કહેવાય, પણ પૂન ને ઈચ્છવા વાળા ને નથી મળતો, પૂન ના ત્યાગ કરનાર ને મળે છે. બધું કે તું નાયક દેવ ને ઓળખ તો નાયક દેવ આગળ બધું છે. નાયક દેવ ને ગ્રહણ કરવાથી એમાંથી એની સ્વાનુભૂતિ થતા અનેક જાતના વૈભવ પ્રાપ્ત થાય છે, અને નાયક દેવ ને ગ્રહણ કરવાથી એની સાથે રહેલા જે શુભ ભાવ છે એ શુભ ભાવ એવી જાતના બંધાય છે કે એમાં બહાર થી પણ પૂર્ણ ઠાર જે પ્રાપ્ત થાય છે એ નાયક દેવ ના આશ્રય માં જ પૂર્ણ ઠાર થાય છે. નાયક દેવ નો જેને આશ્રય કર્યો એના શુભ ભાવ પણ એવી જાતના થઈ જાય છે કે જેની સાથે પૂન આવીને ઢગલા થાય છે, પણ એ નાયક દેવ ના આશ્રય કરનાર ને પૂન જોતા નથી, એને એક નાયક સિવાય કઈ જોતો નથી. તું એક જીહેન્દ્ર દેવ ને આશ્રય લે તારી જો બધાનો ત્યાગ કરતો ત્યાગનાર ને મળે છે, અને જે ઈચ્છનાર ને કઈ મળતું નથી જગત માં એવું છે. માટે ભગવાન ની મહિમા કેટલી છે એમ બતાવ્યું છે. જીનેન્દ્ર દેવ પાસે જ બધું છે, બીજે ક્યાંય નથી. જીનેન્દ્ર તારે સંસારના દુઃખ માંથી છૂટવું હોય અને એ દુઃખ માંથી છૂટી ને તારે પૂન જોતા હોય તો પૂન એ ભગવાન ના આશ્રય માં છે, અને મોક્ષ પણ ભગવાન ના આશ્રય માં છે, બે ભગવાન ના આશ્રય માં છે. માટે તારે જે તને ઠીક લાગે એમ કર. તું બીજા કુદેવ કુગુરુ શાસ્ત્ર આગળ જા, ત્યાંથી કઈ નથી મળવાનું. જે મળે છે ભગવાન આગળ, જે સમ્યક માર્ગ બતાવનારા છે, જે મુક્તિ નો માર્ગ પ્રકાશે છે, જે વિતરાગી છે, જે કઈ દેતા નથી એના આશ્રયમાં છે, બીજે કઈ નથી, બધું જ્ઞાન છે. માટે તું એક જીનેન્દ્ર ભગવાન ને ગ્રહણ કર, બધું ત્યાગ કરી દે. બસ જીનેન્દ્ર ભગવાન માં બધું છે, બધી પદવીઓ, બધી અપૂર્વ પદવીઓ, બધું પૂર્ણની પદવીઓ, બધું ભગવાનના આશ્રયમાં. ભગવાનનો આશ્રય કરે ને એટલે તારી સાચો આશ્રય કરે ને એને મળે છે. માટે આશ્રય તો ભગવાનનો કર, પછી તારી ઈચ્છા બધી તૂટી જવાની છે. એક ભગવાનને ગ્રહણ કરે એ બધું છૂટી જવાનું છે. એમ કરીને ભગવાનને ગ્રહણ કરાવવા છે ને અંતરમાં આત્મા ગ્રહણ કરાવવો છે આચાર્ય દેવ ને, અને બહારથી જીનેન્દ્ર દેવ સાચા દેવ ગ્રહણ કરાવે છે, આત્માનો સાચો માર્ગ ગ્રહણ કરાવે છે, અને સાચો નાયક દેવ ગ્રહણ કરાવે છે. એમ કરે પૂર્ણ ના બાને સાચો માર્ગ સાચા દેવ ગ્રહણ કરાવે છે, સાચો નાયક દેવ ગ્રહણ કરાવે છે. બધે એના રહસ્યમાં એ કે તું જીનેન્દ્ર ભગવાન ને અંદર હૃદયમાંથી ભલે પૂર્ણની ઈચ્છાથી જે રીતે તું ગ્રહણ એવી રીતે કરીશ તો પૂર્ણ ઈચ્છા છૂટી જશે. ભગવાનને ગ્રહણ કર્યા કોને કહેવાય? એને અંતરમાંથી મારે કાંઈ નથી ભગવાન જોઈએ એવી ભાવનાથી કરીને એને એને જ ભગવાનને ગ્રહણ કર્યા કહેવાય. મારે તારી બધી ઈચ્છા છૂટી જવાની, ભગવાનને ગ્રહણ કરીશ તો કે ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે, તો બધી એક ભગવાનને જ ગ્રહણ કરવું મારે કઈ નથી જોતું. એ જગતમાં પૂર્ણ કરતા ભગવાન જે છે એનાથી ભગવાન વધારે શ્રેષ્ઠ છે, તો ભગવાન જ ગ્રહણ કરવું હવે. તારું બધી ઈચ્છા જ તૂટી જવાની છે. એટલે એક ભગવાન જ ગ્રહણ કર, એમાં બધું સમાયેલું. તારી ઈચ્છા જ તૂટી જશે ભગવાન ગ્રહણ. ભગવાન સર્વશ્રેષ્ઠ જગતમાં છે, એટલું નથી સર્વશ્રેષ્ઠ. ચક્રવર્તીઓ ને નરાધિપતિના વૈભવ શ્રેષ્ઠ નથી, પણ ભગવાન શ્રેષ્ઠ છે. એમાં તેવી ભગવાનને ગ્રહણ કર. આચાર્ય ભગવાન ને ગ્રહણ કરાવવા માંગે છે, પૂર્ણ ગ્રહણ કરાવવા નથી માંગતા, ભગવાન ગ્રહણ કરે. આત્મા જીનેન્દ્ર ભગવાન ગ્રહણ કરે એમ કહેવા માંગે. બાળક હોય ને એને કે ઓલા એને વાળવું હોય ને તેમ કે એને ઓલું ખાવાનું દેખાડીને અને દેખાડી મંદિર ને બધે લઈ આવે છે એમ આચાર્ય એવી રીતે ઉપદેશ ની શૈલી ને ભૂલી જાય પણ જે ખાવાની લાલચ હોય ને છૂટી જાય એને જાય એમાં ભગવાન. પછી એને એમ થઈ જાય કે ઓહો આ તો નરાધિપતિ ચક્રવર્તી નો પદ કરવા લીધે મને હાસ્ય કર્યું, એના કરતા ભગવાન તો વધારે આશ્ચર્ય કરે છે. એમ એને થઈ જાય થોડું આશ્ચર્ય છૂટી જાય. આ ભગવાન સમૂહ શરણમાં બેઠા છે, આ એની વૃદ્ધિ, આ એની વાણી કેવી જાતની છૂટી છે, કઈ હાથ ને હોઠ ને મોઢું કઈ હલતા નથી, વાણી છૂટી છે, ક્યાંય જોતા નથી, અંતરમાં ઉતરી ગયા છે, એનું શરીર આ ચમત્કારી છે, એનો વૈભવ આ સમુસર અનેક જાતનું રચાયેલું છે, રત્નો આ બધા કઢો આ બધા એ બધા કરતા આવે તો ભગવાન તો સરસ રીતે લાગે. અહિયાં ભગવાન ધ્રમ કરવા જાય તો ચક્રવર્તીના પદ તને મહિમા છૂટી જશે. આચાર્ય રહેલી છે અને બાળક ને પછી ભૂલી જાય ને, એટલે ફોન બાળક ઓલું ખાવાનું ભૂલી જાય, એના જેવું છે. આ ભગવાન મને આપશે ને એમ કરતા કરતા ભૂલી જાય, ભગવાન માં રસ લગી જાય એવું થઈ જાય. ભગવાન મને રાજ આપો, ભગવાન મને રાજ આપો, ભગવાન ને વધારે મેન માં પણ ભગવાન મને રાજ આપો, રાજ આપો બધા ધરડે આવીને કીધું. તો પછી સમજી ગયા પણ એવી રીતે ભગવાન આગળ રાજ જાય. એ તો અમુક સ્થિતિમાં રહ્યા પણ કોક એવા હોય ભગવાન રાજ આપો એટલે ભગવાન ની દશા દેખી રાજ ની ભગવાન આગળ જાય. તું ભગવાન ની ભક્તિ ભગવાન ભગવાન તીર્થંકર દેવતા એમને બધું મેળવ્યું હતું, એમને તો છોડી દીધું, એમાંથી એમ નથી ઓકે. પણ આ ભગવાન ની ભક્તિ મારા હૃદયમાંથી એ કેમ થઈ ગયું? ભક્તિ આ એનો મને ખેદ એટલો નથી, પણ આ ખેદ વધારે થાય છે, બધાથી વધારે છે. ચક્રવર્તી ની વૃદ્ધિ અને વાસુદેવ ની વૃદ્ધિ તેની આગળ શું હિસાબમાં છે? ભગવાન ની વૃદ્ધિ તો સર્વશ્રેષ્ઠ છે. ભગવાન ને સમવસરણ માં જઈને જોનારો બધું ઈ વૃદ્ધિઓ ને ભૂલી જાય ને ભગવાન ની વૃદ્ધિ જોવે, જો ખરો અને ભગવાન ની ભક્તિ હોય તો ભગવાન ની વૃદ્ધિ કેવી જતી એ બાય પદાર્થ ની ઈચ્છા કરી રહી છે. હું જગત પણ એવું ઈચ્છા કરીને મળતું નથી. જે ત્યાગે એની પાસે આવે એને કઈ રસ નથી, જેને રસ છે એને મળતું નથી. એવી વસ્તુની મર્યાદા એવી જાતની, વસ્તુ સ્થિતિ જ એવી જાતની છે. માટે જ્ઞાની કઈ છે વેદ્ય વેદક ને મેળ નથી, માટે જે જ્ઞાની છે કોઈ કઈ ઈચ્છા જ નથી. જયારે ઈચ્છા થાય ત્યારે વસ્તુ નથી, વસ્તુ હોય ત્યારે ઈચ્છા નથી. ઈચ્છા ક્ષણે ક્ષણે બદલાયા કરે. ઈચ્છા જે ક્ષણે ઈચ્છા છે એ ક્ષણે કોઈ જે ઈચ્છા જેની કરી એ વસ્તુ હાજર નથી, અથવા એ જાતનો ભાવ હાજર નથી. વેદ્ય વેદાવા યોગ્ય ભાવ છે ત્યારે વેદનારો ભાવ નથી. જે વેદનારો ભાવ જયારે આવે છે તે વેદવા યોગ્ય ભાવ નથી, એ બેનો કઈ મેળ નથી. એમાં તે જ્ઞાની કઈ ઈચ્છા કરતા નથી. જયારે પૂર્ણ ઠાઠ હોય તે જ્ઞાની તો નિરસ, જેને સમ્યક દર્શનના ભાવમાં જે બંધન છે એ પણ એ જે સમ્યક દ્રષ્ટિ હોય ને પૂર્ણ ઠાઠ આવે તો એને કઈ રસ નથી. એટલે જેને ઈચ્છા જે ઈચ્છા કરે છે એને કઈ મળતું નથી, મળે એને કઈ ઈચ્છા નથી. કેટલાક એવા હોય છે જેને એકતો હોય છે, એવી રીતે કોઈ ચક્રવર્તી એવા હોય છે તેના તો એને પાપ બંધ એવા થાય છે કે પ્રત્યે નીચે જાય છે, એવું થાય છે. તેઓ પરદ્રવ્યની ઈચ્છા કરે છે, પરદ્રવ્ય કઈ ભોગવી શકાતું નથી, એને વસ્તુ ને એને ભાવ ને કઈ મેળ નથી. જે ક્ષણે વેદવાયોગ કે આ મેં વેદ એવો ભાવ આવે તે વેદવાયોગ ભાવ ત્યારે ઈચ્છા ચાલી જાય છે. ઈચ્છા હોય ત્યારે આ મારે જોઈ એવી ઈચ્છા થાય ત્યારે વસ્તુ વસ્તુ આવે ત્યારે ઈચ્છા તૂટી ગઈ હોય છે. ભાવ પલટાય છે ને તે પોતે પકડી ન શકતો, જેને એમ થાય મારી ઈચ્છા પ્રમાણે મળ્યું એમ એમ થાય છે. પણ એની અંદર બધા ભાવો પલટાયા છે એને ખબર નથી પડતી નથી. ત્યાર પેલા જે ઈચ્છા હોય તે ઈચ્છામાં જે આતુરતા હોય છે, જે વસ્તુને દેખે છે ત્યાં જ આતુરતા એને શાંત થાય છે. એટલે ઈચ્છા યોગ જે ભાવ હતો એ કઈ રીતે તૃપ્ત થઈ જાય છે, તૂટી જાય છે. વેદનો યોગ ભાવ જતો રહે, વેદના ભાવ આવી જાય છે.
પરમ ગુરુ પરમ પરમાધિકારી સેવાનો પ્રસાદ છે. નિર્વિકલ્પ સમસ્ત હંમેશાનો તે પુરુષ પરમ સિદ્ધિ
રાગ દ્રષ્ટિ ભરેલો છે. સકળ રાગ દ્રષ્ટિ મોહ રાગ દ્રષ્ટિ રાગ દ્રષ્ટિ ભરેલો છે. મોહ દર્શન મોની ચારિત્ર મોની બધાથી ભરેલો છે. એ પરમગુરુ, પરમગુરુ લીધા છે ને, પરમગુરુના સેવાના ચરણ કમાણી છે. ચરણ કમાણી સેવાના પ્રસાદ થી એમ છે ને, ચરણ કમળ યુગલ એમ છે. એવો પુરુષ પણ હોય, એવો આત્મા હોય, પણ ગુરુ જો એને મળે, ગુરુને એને સ્વીકાર્યા, પરમ ગુરુને જો સેવા એને હૃદયમાં આવતી ગઈ, પરમ ગુરુને સ્વીકાર્યા, તો બધો રાગ દ્વેષનો ક્ષય પામે છે. રાગ દ્વેષ ક્ષય થવાનું, દર્શનોની ચારિત્ર અને મોહની ક્ષય થવાનું કારણ પરમ ગુરુ છે એમ કીધું. પરમ ગુરુ અરિહંત દેવ ગુરુ, સાધના કરનારા ગુરુ, બધા ગુરુ એમાં આવી ગયા. દિગંબર ગુરુ અને સાધક ગુરુ, સમ્યક દર્શન બધું એમાં આવી ગયું. પરમ ગુરુ લીધા એને એમ કહી દીધું. પંચમ કાળમાં તો અત્યારે મુનિઓને ભગવાન દેખાતા નથી, એ મહાપુરુષ જન્મ એ જ પરમ ગુરુ છે. અત્યારે ગુરુદેવજી પરમ ગુરુ હતા. અત્યારે તો અત્યારે મહુરાગ દ્વેષને ક્ષય કરવા હોય તો કેમ કરવા, એનો માર્ગ કોણ બતાવે, એને કેવી રીતે એનો ક્ષય થાય, કેવી રીતે પરમ ગુરુના સેવાના પ્રસાદ ક્ષય થાય છે. એક પરમ ગુરુને ગોત, એનો માર્ગ કોણ બતાવે કે હવે હું આ સંસારથી કંટાળ્યો છું, આ અંદરમાંથી કઈ શાંતિ આવી જાય, અંતરમાંથી કઈ આનંદ આવે, આ બહારમાં જ્યાં ત્યાં બધે રાગ દ્વેષને દુઃખ થાય છે, એકલું દેખાય છે, દુઃખનો દાવાનળ દેખાય છે, આ દાવાનળને શાંત કરવાનો કઈ ઉપાય, શું ઉપાય એનો. કોઈ બહારથી કશાય મંદ કરે છે, ધર્મ બહારથી ધર્મ કરવા માંગે છે, પણ અંદરમાંથી જે શાંતિ થવી જોઈએ એ શાંતિ તો થતી નથી. શાંતિ કેમ થાય, એનો માર્ગ કોણ બતાવે, પરમ ગુરુને ગોત કે. એક પરમ ગુરુ જ છે એમ એને લક્ષણથી ઓળખી દે, એ ગુરુના પરિચયથી, ગુરુની વાણીથી એનો આશય સમજીને આ પરમ ગુરુ છે અને મુક્તિના માર્ગ બતાવનારા છે. એની કોઈ આશ્ચર્યકારી વાણી અને એને પોતે એની જિજ્ઞાસા તૈયાર હોય તો એ પરમ ગુરુને ઓળખી લે છે કે આ મુક્તિના માર્ગ બતાવનારા એવા પરમ ગુરુ છે. એવા પરમ ગુરુને ઓળખી લે અને એ ગુરુના પછી તને એમ લાગે કે આ ગુરુ જ છે તો એની ચરણ કમળની સેવા કર કે છે. આ ચરણ કમળનું સાનિધ્ય પ્રાપ્ત કર અને સાનિધ્યમાં એને અર્પ્યા. સેવા એટલે મન વચન કાયા થઈ અને અર્પણ થઈ ગયા. સેવાના પ્રસંગો બને, સેવામાં સેવાના પ્રસંગ ન હોય તો મન વચન કાયાથી અર્પણતા કરે એ જ તારી સેવા છે. એમની આજ્ઞા એ આજ્ઞાનું આરાધન કરવું સેવા છે. અને ચરણ કમળના સેવાના પ્રસંગ હોય તો એ સેવાના પ્રસંગમાં તું જોડાઈને એવા ગુરુના ચરણ કમળની સેવાની આ સેવાનો પ્રસાદ મળશે. એમાં ગુરુની કૃપા, ચરણ કમળની સેવાના પ્રસાદથી તને મુક્તિનો માર્ગ પ્રગટ થશે અને આ દુઃખનો દવાનો શાંત થશે. એ ગુરુ તને માર્ગ બતાવશે, અંતરમાં કેમ કરવું, શાંતિ કેમ પ્રગટે, એ બધું ગુરુ જ તને બતાવશે, બીજું કોઈ નહીં બતાવે. માટે અનાદિકાળનો અજેડો માર્ગ છે, એ માર્ગે ગુરુ જે પ્રગટ કર્યું છે તને બતાવશે અને એ માર્ગે તું ચાલી તો તારા મોહનો ક્ષય થશે, તને સહાનુભૂતિ પ્રગટ થશે, આત્માની પૂર્ણ દશા, બધા મોહરા દુષ્ણો ક્ષય થાય એવો માર્ગ તને ગુરુ બતાવશે. વિકલ્પ સમયસાર બીજું સેવાના પ્રસાદ થી કલ્પ સહજ સમયસાર ને જાણે છે. અંદર નિર્વિકલ્પ સ્વરૂપ છે આત્માનું, જેમાં કોઈ વિકલ્પ નથી. વિકલ્પ વગરનો જે આત્મા છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે, એ પોતે દ્રવથી દ્રવ પોતે નિર્વિકલ્પ છે ને એની નિર્વિકલ્પ દશાને એ પ્રાપ્ત થાય છે. એ નિર્વિકલ્પની સહજ નિર્વિકલ્પ, એને બહારથી નિર્વિકલ્પ થવું એમ કે બહારથી નથી લાવવું પડતું, નિર્વિકલ્પ એનું સ્વરૂપ જ છે. એવી અંતરની નિર્વિકલ્પ દશા મોહનો રાગ દ્વેષનો ક્ષય થાય એટલે વિતરાગ દશા પ્રાપ્ત થાય, અને વિતરાગ દશા જ્યાં પ્રાપ્ત નિર્વિકલ્પ દશા પ્રાપ્ત, પેલા અંશે વિતરાગ થાય છે પછી પૂર્ણ વિતરાગ થાય છે. એ નિર્વિકલ્પ સ્વરૂપ સમજદારને જાણે છે એ મુક્તિની સુંદરીની પ્રાપ્ત થાય છે. એનો પંખ જરી કરતી મુક્તિની પર્યાય પ્રગટ થાય છે, આત્માની નિર્મળ નિર્મળ પર્યાયો પ્રાપ્ત થાય છે. અંતરમાં જે દ્રવને અર્પણ થયો, બહારથી ગુરુને અર્પણ થયો, અંતરમાં જે અનાદિ અનંત નિર્વિકલ્પ સ્વરૂપ જે દ્રવ છે, એ દ્રવ નિર્વિકલ્પ છે, એ દ્રવમાં સુખ ભરેલું છે, એ દ્રવની અંદર આનંદ ભરેલો છે, એમાં એમાં જ આશ્ચર્યકારી દ્રવ છે, એમાં જ્ઞાન ભરેલું છે. જે મોહ રાગ દ્વેષ વગરનું જે દ્રવ પોતે જ આત્મદેવ છે, આત્મદેવ અનાદિ અનંત પોતે નિર્વિકલ્પ સ્વરૂપ છે, એમાં આનંદ છે, એમાં સુખ છે, એમાં જ્ઞાન છે, અને એ આશ્ચર્યકારી તત્વ એ પોતે આત્મદેવ જ છે. અંતરમાં એ આત્મદેવને અર્પણ થઈ ગયા, એ આત્મદેવને એવું અર્પણ થઈ ગયા કે દ્રષ્ટિ એના ઉપર જ થંભાવી દે, એના વગર તને કાંઈ જોવું ગમે નહીં, કાંઈ આચરવું ગમે નહીં, એવી દ્રષ્ટિ એના ઉપર જ થંભી જાય, એને જ તું જોયા કર, એને નિર્ખ્યા એમાં જ લીનતા કર, એમાં જ એકાગ્રતા. એકાગ્ર થઈ જાય તો એમાંથી સુખ આપોઆપ પ્રગટ થશે, એમાંથી આનંદ પ્રગટશે, એમાંથી એમાંથી પ્રગટ થતા મોહ રાગ દ્વેષનો ક્ષય થશે. એમાં એવું તદ્રુપ લીન થઈ જાય, અંતરની એવી પરમગુરુ અંતર ચૈતન્ય દેવ છે એની એવી ભક્તિને એવી સેવા પ્રાપ્ત કરે કે અંતરમાંથી જ તને બધું મળશે. પણ કોને લઈને મળશે? કે જે પરમગુરુ તને જેણે માર્ગ બતાવ્યો એ ગુરુના આશ્રયથી એને તું અર્પણ થઈ ગયા, એ ગુરુનો આશ્રય લે તો અંતર આ ચૈતન્યદેવનો આશ્રય તને મળશે. એ તને બતાવશે કે અંતર તારો ચૈતન્યદેવ છે, એમાંથી તને સુખ મળશે. પછી ગુરુએ બતાવેલા એ ચૈતન્યદેવનો આશ્રય ગ્રહણ કર, એમાંથી તને સુખ પ્રાપ્ત થશે, એમાં શાંતિ પ્રાપ્ત થશે, એમાંથી અનુપમ આનંદ પ્રાપ્ત થશે. પછી તું એને જ નિરખા કર, બહારથી પરમ ગુરુને નિરખા કર, એના દર્શન કરીને અંતરમાં ચૈતન્યદેવને નિરખા કર, તો એમાંથી જ તને બધું પ્રાપ્ત થશે. એ સહજ સમયસાર સ્વરૂપ છે, એમાંથી પ્રાપ્ત પહેલા અંશે જેટલું લીન થઈશ એ પ્રમાણે તને સદરૂપ થઈ એ પ્રમાણે પ્રાપ્ત થશે. અંશે 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 પ્રાપ્ત થતા થતા પછી પૂર્ણ તને પ્રાપ્ત થઈ જશે. એ આત્મામાંથી જ પ્રાપ્ત થશે, એ બહારથી ક્યાંય પ્રાપ્ત નહીં થાય. પણ એ પરમ ગુરુના આશ્રય વગર પ્રાપ્ત નહીં થાય. અનાદિનો અજાણ્યો માર્ગ છે, પરમ ગુરુનો આશ્રય લે, એને શરણે જા, એ બધું એમની આજ્ઞાનું આરાધન કર, તો ચૈતન્યદેવ તને મળશે, અને એમાંથી ચૈતન્યદેવ માંથી તને આનંદ અને સુખ બધું એમાંથી પ્રાપ્ત થશે. બધા મોહ રાગ દ્વેષ તારા વિલય થઈ જશે. પરમ
ગુરુ કૃપા દ્રષ્ટિ આપનાર.